એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનો સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે ઇતિહાસના થોડા ઊંડા પાણીમાં ઉતરીશું. એક એવી જાણીતી વાર્તાની વાત કરીશું અમેરિકા પરના સ્પેનિશ વિજયની, પણ એક નવા દ્રષ્ટિકોણથી. હા, આપણે જે કોન્ક્વેસ્ટડોર વિશે સાંભળ્યું છે એ ખરેખર કોણ હતા? શું એમની વાર્તા એટલી સીધી સાધી છે જેટલી આપણને કહેવામાં આવી છે?
બિલકુલ. અને આ ચર્ચા માટે આપણી પાસે આધાર છે મેથ્યુ રેસ્ટોલ અને ફિલિપ ફર્નાન્ડિસ આર્મિસ્ટરનું પુસ્તક ધ કોન્ક્વેસ્ટડોર્સ.
બરાબર. આ પુસ્તક એમ કહો ને કે આપણી જૂની માન્યતાઓને જરા હલાવી નાખે છે, અને મને લાગે છે કે આવી ચર્ચા જરૂરી છે. ઇતિહાસ હંમેશા જટિલ હોય છે, નહીં સ્વીકારી લીધેલી વાતો પર સવાલ ઉઠાવવા જ જોઈએ.
ચોક્કસ. અને આ પુસ્તકના લેખકો પોતે જ બહુ રસપ્રદ છે. એમની પૃષ્ઠભૂમિ જ આ વિષયને એક અલગ ઊંડાણ આપે છે.
હા, જણાવશો એમના વિશે થોડું?
પહેલા વાત કરીએ મેથ્યુ રેસ્ટોલની. એ છે ને વસાહતી લેટિન અમેરિકાના ઇતિહાસ અને માનવવંશશાસ્ત્રના મોટા વિદ્વાન છે, એથનો હિસ્ટોરિયન જેને કહેવાય. રેસ્ટોલ જે છે એ ન્યૂ કોન્ક્વેસ્ટ હિસ્ટ્રીના હિમાયતી છે, એટલે કે ઇતિહાસને ખાલી યુરોપના ચશ્માથી નહીં પણ જે સ્થાનિક લોકો હતા, સ્વદેશી લોકો, એમના દ્રષ્ટિકોણથી પણ જોવો. એમને યુકાટનના માયા લોકો પર ઘણું કામ કર્યું છે.
એટલે કે એમનો અભિગમ એકદમ બોટમ અપ છે, લોકોના અનુભવમાંથી ઇતિહાસ સમજવો.
હા, બરાબર. એ સ્વદેશી ભાષાના મૂળ દસ્તાવેજો પણ તપાસે છે. એમનાથી આપણને ખબર પડે કે ખરેખર ત્યારે શું બની રહ્યું હતું નીચેના સ્તરે. એમનું બીજું પુસ્તક સેવન મિથ્સ ઓફ ધ સ્પેનિશ કોન્ક્વેસ્ટ પણ આ જ દિશામાં છે.
રસપ્રદ. અને બીજા લેખક ફિલિપ ફર્નાન્ડેઝ આર્મિસ્ટો?
હા, ફિલિપ ફર્નાન્ડેઝ આર્મિસ્ટો એ વળી સાવ જુદા પ્રકારના ઇતિહાસકાર. બ્રિટિશ છે અને એમનો કેનવાસ બહુ મોટો છે. વૈશ્વિક ઇતિહાસ, સંશોધનનો યોગ, પર્યાવરણનો ઇતિહાસ. એમના પુસ્તકો જેમ કે મિલેનિયમ કે પાથફાઇન્ડર્સ મોટા વૈશ્વિક પ્રવાહોની વાત કરે છે.
ઓહ, એટલે એકદમ માઇક્રો અને મેક્રો લેવલનું કોમ્બિનેશન થયું આ તો.
બરાબર. રેસ્ટોલનું ઊંડું સ્થાનિક જ્ઞાન અને જૂની ધારણાઓને તોડવાની રીત અને ફર્નાન્ડેઝ આર્મિસ્ટોનો વૈશ્વિક સંદર્ભ અને લખવાની શૈલી, આ બંને ભેગા મળે છે ને ત્યારે કોન્ક્વિસ્ટેડોરની એક સાવ નવી જ, વધુ સાચી, વધુ જટિલ છબી ઊભી થાય છે. આ ખાલી વાર્તા નથી, ઇતિહાસનું પુનઃમૂલ્યાંકન છે.
સરસ. તો પુસ્તક મૂળ શું કહેવા માગે છે? મુખ્ય દલીલ શું છે એમની?
મૂળ દલીલ એ છે કે આપણે જે પેલી હીરો જેવી વાર્તા સાંભળી છે ને, કે મુઠ્ઠીભર બહાદુર સ્પેનિશ યોદ્ધાઓ આવ્યા, એમની પાસે સારા હથિયાર હતા, એમની સંસ્કૃતિ ચડિયાતી હતી અને એમણે મોટા મોટા સામ્રાજ્યો એઝટેક, ઇન્કાને ફટાફટ હરાવી દીધા.
હા, એ તો સાંભળ્યું છે મોટા ભાગે.
બસ, પુસ્તક કહે છે કે આ વાર્તા બહુ જ સરળ છે અને ઘણીવાર તો ખોટી દિશામાં લઈ જાય તેવી છે. આ છબી તો મોટા ભાગે ખુદ કોન્ક્વિસ્ટેડોરોએ જ બનાવેલી છે.
એમણે પોતે? પણ શા માટે?
પોતાના ફાયદા માટે. સીધી વાત છે, એ લોકો સ્પેનના રાજાને રિપોર્ટ લખતા. એને પ્રોબેન્ઝાઝ દે મેરિટો કહે છે. એ એક જાતની અરજી જેવું હતું.
અરજી શેના માટે?
ઇનામ, જમીન, પેન્શન, મોટી પદવીઓ મેળવવા માટે. એટલે એ લોકો પોતાની બહાદુરી, પોતાની સિદ્ધિઓ ખૂબ વધારી ચડાવીને લખતા અને પોતાની ભૂલો એ છુપાવી દેતા. એટલે એ કોઈ સાચો ઇતિહાસ નહોતો, એ તો સેલ્ફ પ્રમોશન હતું.
બાપરે. એટલે આપણે જે વાંચીએ છીએ એ કદાચ એમની માર્કેટિંગ પિચ છે. તો પુસ્તકનો હેતુ શું? ખાલી આ વાર્તા ખોટી પાડવાનો છે?
ના, એનાથી આગળ. પુસ્તક કોશિશ કરે છે કે આપણે આ કોન્ક્વેસ્ટેડોરને ખાલી હીરો કે વિલનના ખાનામાં ન મૂકી દઈએ, એમને માણસ તરીકે સમજીએ. એ લોકો જટિલ હતા, એમનામાં વિરોધાભાસ હતા. એમની સાચી પ્રેરણા શું હતી, ક્યાંથી આવતા હતા? અને પુસ્તકની રીત પણ અલગ છે. કોઈ એક ફેમસ કોન્ક્વેસ્ટેડોર, ધારો કે કોર્ટેઝ, એની સરખામણી એના જ સમયના કોઈ ઓછા જાણીતા કે નિષ્ફળ ગયેલા માણસ સાથે કરે છે. એનાથી ખબર પડે કે સફળતા પાછળ ખાલી વ્યક્તિની બુદ્ધિ નહોતી, નસીબ, સંજોગો, બીજા ઘણા પરિબળો હતા.
આ તો ખરેખર બહુ રસપ્રદ લાગે છે. ચાલો તો શરૂ કરીએ. આ કોન્ક્વિસ્ટેડોર ખરેખર હતા કોણ? ત્યાંથી પુસ્તક આ જૂના વિચારને કેવી રીતે તોડે છે?
જુઓ, પહેલી વાત તો એ કે કોન્ક્વિસ્ટેડોર શબ્દ જ થોડો ગેરમાર્ગે દોર્યો છે. આપણને લાગે કે રાજાની ટ્રેન્ડ આર્મીના સૈનિકો હશે, પણ હકીકતમાં એવું નહોતું. મોટા ભાગના તો ખાનગી સાહસિકો હતા.
ખાનગી સાહસિકો એટલે?
એટલે કે એમને સશસ્ત્ર ઉદ્યોગ સાહસિક કહી શકાય. આર્મ્ડ ઓન્ટરપ્રિન્યોર્સ.
સશસ્ત્ર ઉદ્યોગ સાહસિક, વાહ, આ શબ્દ જ ઘણું બધું કહી દે છે. તો એમનો મુખ્ય હેતુ શું હતો? લડવાનો?
મુખ્ય હેતુ તો નફો રળવાનો હતો, પૈસા કમાવાનો. એ લોકો પોતાની મૂડી રોકતા અથવા બીજા પાસેથી ઉધાર લઈને અમેરિકા જતા. શેની આશાએ? કે ત્યાં જઈને લૂંટ ચલાવીશું, સોનું મળશે, જમીન મળશે, ગુલામો મળશે અને આપણું રોકાણ વસૂલ થઈ જશે, ઉલટાનું નફો થશે. પુસ્તક કોલંબસને જ આ મોડલનો પ્રોટોટાઇપ ગણે છે. એણે પણ સોનાના વાયદા કર્યા, સ્થાનિક લોકોનું શોષણ કર્યું અને પોતાની જાતને હીરો બનાવી.
અને આ લોકો આવતા ક્યાંથી? બધા યુદ્ધના અનુભવી હતા?
ના, એ પણ એક મોટો ભ્રમ છે. મોટા ભાગના લોકો સ્પેનના દક્ષિણ પશ્ચિમ ભાગમાંથી, જેમ કે એક્સ્ટ્રીમાડુરા કે એન્ડલ્યુસિયા જેવા ગરીબ વિસ્તારોમાંથી આવતા.
ગરીબ વિસ્તારોમાંથી?
હા, એ વિસ્તારોમાં મૂરો સામે લાંબા યુદ્ધો થયેલા, એટલે હિંસાથી તો એ લોકો પરિચિત હતા, પણ કોઈ પ્રોફેશનલ સોલ્જર નહોતા. ઘણા તો કારીગરો હતા, કોઈ નોટરીનો કામ કરતું હતું, કોઈ નાના જમીનદાર હતા.
તો પછી આટલું જોખમ શા માટે લેતા? પેલી વાતો સાચી નહીં કે ધર્મ માટે ઈશ્વર અને રાજા માટે કીર્તિ લડતા હતા?
પુસ્તક કહે છે કે એ મુખ્ય ડ્રાઈવ ન હતી. હા, વાતો એ બધી થતી હતી, ધર્મના નામે, રાજાના નામે, પણ અસલી ખેંચાણ તો હતું સોનું, એટલે કે સંપત્તિ અને સામાજિક સ્થાન. સ્પેનમાં જે ઊંચ નીચનો ભેદભાવ હતો, એમાંથી છટકીને નવી દુનિયામાં હિડાલ્ગો એટલે કે ઉમરાવ બની જવું હતું. એમનો રોલ સૈનિક કરતા સાહસિકનો વધુ હતો અને ગોલ હતો પૈસો અને પ્રતિષ્ઠા.
સમજાયું. ભૂમિકા અને ધ્યેય બંને આપણે જે ધારતા હતા એનાથી અલગ. હવે જરા પેલી મહાન જીતની વાત કરીએ. મેક્સિકોમાં કોર્ટેઝની જીત, પુસ્તક એને કઈ રીતે જુએ છે? જૂની વાર્તાથી કેટલું જુદું છે?
અહીંયા પુસ્તક સૌથી મોટો ફેરફાર લાવે છે. હર્નાન કોર્ટેઝને આપણે એક લશ્કરી જીનિયસ તરીકે ઓળખીએ છીએ, નહીં?
હા, બિલકુલ, એવું જ ભણ્યા છીએ.
પણ પુસ્તક કહે છે કે હા, એ ચાલાક હતો, ક્રૂર હતો, તકનો લાભ લેવામાં માહેર હતો, પણ એની સફળતા પાછળ એની જીનિયસ કરતા બીજા પરિબળોનો ફાળો ઘણો વધારે હતો. ઉલટાનું, એણે ઘણી મોટી ભૂલો પણ કરી હતી.
તો પછી એસ્ટેક જેવું આટલું મોટું શક્તિશાળી સામ્રાજ્ય હારી કેવી રીતે ગયું? જો કોર્ટેઝની બુદ્ધિ કે સ્પેનિશ હથિયાર મુખ્ય નહોતા તો શું હતું?
ત્રણ મુખ્ય કારણો પુસ્તક ગણાવે છે. પહેલું અને સૌથી અગત્યનું, સ્વદેશી સાથીઓ.
સ્વદેશી સાથીઓ?
હા, પુસ્તક બહુ સ્પષ્ટ રીતે કહે છે કે ટેનોચિટલાન એટલે કે એસ્ટેક રાજધાનીનું પતન એ સ્પેનિશ જીત નહોતી, એ તો મેક્સિકા એટલે કે એસ્ટેક શાસકો સામે થયેલો એક બહુ મોટો સ્વદેશી બળવો હતો.
શું વાત કરો છો?
હા, ક્લાક્સકલન્સ, ટોટોનાક્સ અને બીજા ઘણા સ્થાનિક સમુદાયો એસ્ટેક શાસનથી તદ્દન ત્રાસી ગયા હતા. એ લોકોએ હજારોની સંખ્યામાં યોદ્ધાઓ આપ્યા, લોજિસ્ટિક સંભાળ્યું, ખાવા પીવાનું પૂરું પાડ્યું, ગુપ્ત માહિતી આપી. સ્પેનિશ ટુકડી તો બહુ નાની હતી, એ લોકો તો આ પહેલેથી ચાલતા ગૃહયુદ્ધમાં ખાલી એક શસ્ત્રો સાથેના ઉત્પ્રેરક જેવા સાબિત થયા. અસલી લડાઈ તો સ્થાનિક લોકો જ લડી રહ્યા હતા.
આ તો આખી વાત જ પલટી નાખે છે. એટલે સ્પેનિયર્ડ્સ એકલા નહોતા?
બિલકુલ નહીં. અને બીજું એક નિર્ણાયક પરિબળ, જેને આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ, માલિનઝિન, જેને લા માલિનજે પણ કહે છે.
હા, કોર્ટેસની દુભાષિયા નહીં?
દુભાષિયા કરતા ઘણું વધારે. પુસ્તક એને કોર્ટેસની સફળતાનો મુખ્ય આધારસ્તંભ ગણે છે. એ ખાલી ભાષાંતર નહોતી કરતી, એ તો રાજકીય અને સાંસ્કૃતિક રીતે બહુ કુશળ હતી. એણે જ કોર્ટેસને સમજાવ્યું કે સ્થાનિક રાજકારણમાં શું ચાલી રહ્યું છે, કોણ કોનો દુશ્મન છે અને એનો ફાયદો કેવી રીતે ઉઠાવવો. એના વગર કદાચ કોર્ટેસ માટે કમ્યુનિકેશન કરવું જ શક્ય ન બન્યું હોત.
એટલે એક સ્થાનિક સ્ત્રીનું યોગદાન આટલું મોટું, અને ત્રીજું પરિબળ તમે ત્રણ કહ્યા હતા.
ત્રીજું પરિબળ અને કદાચ સૌથી ભયાનક રોગ, યુરોપથી શીતળાનો રોગ આવ્યો. 1520ની આસપાસે તેનો ચિત્લાનમાં ફેલાયો.
ઓહા,
આ લોકો માટે, સ્વદેશી લોકો માટે આ રોગ સાવ નવો હતો. એમની પાસે એની સામે લડવાની કોઈ શક્તિ, કોઈ ઇમ્યુનિટી નહોતી. લાખો લોકો મરી ગયા. એઝટેક સમ્રાટ પોતે પણ એમાં મૃત્યુ પામ્યો. આ રોગચાળાએ એઝટેક સમાજનું અને સૈન્યનું મનોબળ એવી રીતે તોડી નાખ્યું ને કે સ્પેનિશ તલવારો પણ એવું ન કરી શક્યું હોત.
રાઈટ.
પુસ્તક એને રીતસર સામૂહિક વિનાશનું શસ્ત્ર કહે છે.
અને પેલો એઝટેક રાજા મોક્ટેઝુમા, એને તો ડરપોક કહેવાય છે ઘણીવાર.
પુસ્તક એને પણ અલગ રીતે જુએ છે. એ ડરપોક નહોતો, પણ એના સમાજના જે રાજકીય અને ધાર્મિક નિયમો હતા એનાથી બંધાયેલો હતો. એની સામે એક એવી પરિસ્થિતિ આવી જે પહેલાં ક્યારેય નહોતી આવી. એ પોતાના સાંસ્કૃતિક માળખામાં રહીને એને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ જે ખચકાતો હતો એ કદાચ એની રાજકીય ગણતરી હતી, નબળાઈ નહીં.
અદ્ભુત. આ તો મેક્સિકોની આખી વાર્તા જ સાવ જુદી લાગે છે. હવે પેરુ બાજુ જઈએ. ફ્રાન્સિસ્કો પિઝારો અને ઇન્કા સામ્રાજ્ય, ત્યાં શું થયું? શું એ જ પેટર્ન હતી?
હા, પુસ્તક કહે છે કે પેરુમાં પણ લગભગ એ જ વાર્તા રિપીટ થઈ, કદાચ થોડી વધુ ક્રૂર રીતે. પિઝારો જે હતો એ કોટેજ જેટલો ભણેલો ગણેલો કે સ્માર્ટ નહોતો, અભણ હતો, પણ અમેરિકામાં રહીને અનુભવી થઈ ગયો હતો અને વધારે નિર્દયી હતો. એણે સ્પષ્ટપણે કોટેજની કોપી કરવાનો પ્રયત્ન કર્યો. એનો ગોલ પણ સાફ હતો, સોનું અને પાવર.
તો એની સફળતા પાછળ શું હતું? ત્યાં પણ સ્થાનિક મદદ?
ત્યાં નસીબે બહુ મોટો સાથ આપ્યો. પિઝારો જ્યારે પેરુ પહોંચ્યો ને ત્યારે ઇન્કા સામ્રાજ્યમાં ભયંકર ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું. બે ભાઈઓ હતા, અતાહુઆલ્પા અને હુઆસ્કર, ગાદી માટે લડતા હતા.
ઓ, એટલે એ લોકો અંદરોઅંદર જ લડતા હતા.
બરાબર. એટલે સામ્રાજ્ય વહેંચાયેલું હતું, સેના થાકેલી હતી, દેશમાં અસ્થિરતા હતી. પિઝારો કોઈ મજબૂત એક થયેલા સામ્રાજ્ય સામે નહોતો લડ્યો. એણે તો એક તૂટેલા સામ્રાજ્યની નબળાઈનો ફાયદો ઉઠાવ્યો.
અને પેલો કાજામાર્કાનો કિસ્સો, જ્યાં પિઝારોના થોડાક માણસોએ ઇન્કા રાજા હતાઉઆલ્પાને પકડી લીધો હજારો સૈનિકોની વચ્ચે, એને તો સ્પેનિશ બહાદુરીની નિશાની ગણાય છે.
પુસ્તક એને પણ અલગ દૃષ્ટિથી જુએ છે. એ કહે છે કે એમાં સ્પેનિશ લશ્કરી તાકાત કરતાં વધારે ફાળો હતો, આશ્ચર્યનો, મનોવૈજ્ઞાનિક આઘાતનો. અને કદાચ ઇન્કાઓની લડવાની પદ્ધતિ પણ જુદી હતી. બની શકે કે એ લોકો શરૂઆતમાં સીધો હુમલો કરવાને બદલે કોઈ ધાર્મિક વિધિ કે વાતચીત કરવા માંગતા હોય, જ્યારે સ્પેનિયાર્ડ્સ, એમની પાસે ગુમાવવા જેવું કંઈ નહોતું. એ લોકો હતાશામાં હતા, એટલે કંઈ પણ કરવા તૈયાર હતા. એ બહાદુરી નહીં, હતાશાની હિંમત હતી.
અને શું ઇન્કા સામ્રાજ્ય પણ જલ્દી હારી ગયું?
ના, જરાય નહીં. રાજધાની કુઝકા ભલે પડી ગઈ, પણ ઇન્કા લોકોનો પ્રતિકાર દાયકાઓ સુધી ચાલ્યો. માંકો ઇન્કા જેવા નેતાઓએ પહાડોમાંથી, વિલ્કાબાંબા જેવા સ્થળોએથી લડાઈ ચાલુ રાખી. આ બતાવે છે કે જીત એ કોઈ એક દિવસની ઘટના નહોતી, એ એક લાંબી ખેંચાયેલી સંઘર્ષવાળી પ્રક્રિયા હતી.
એટલે કે સફળતાની વાર્તાઓ પણ એટલી સીધી નથી. પણ શું બધા જ કોન્ક્વેસ્ટેડોર સફળ થયા હતા કે નિષ્ફળ પણ ગયેલા?
ચોક્કસપણે નિષ્ફળ ગયેલા. અને પુસ્તકનો ચોથો ભાગ એ જ બતાવે છે. સફળતા કોઈ ગેરંટી નહોતી. ઘણા બધા અભિયાનો નિષ્ફળ ગયા. દાખલા તરીકે પેડ્રો ડી અલ્વારાડો. ગ્વાટેમાલામાં એ એટલો બધો ક્રૂર હતો કે ત્યાં સતત બળવા થતા રહ્યા.
બીજું કોઈ ઉદાહરણ?
હર્નાન્ડો ડી સોટો. એણે ઉત્તર અમેરિકામાં, આજના યુએસએમાં, સોનાના રાજ્યો શોધવામાં વર્ષો કાઢી નાખ્યા. ભટકતો રહ્યો, પણ કશું ન મળ્યું. છેવટે નિષ્ફળતા અને મોત મળ્યો. આ બતાવે છે કે કોન્ક્વેસ્ટડોરનો ફોર્મ્યુલા દરેક વખતે કામ નહોતો કરતો.
પણ શું કોઈ એવા પણ હતા જેમણે અલગ રસ્તો અપનાવ્યો હોય?
હા, એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેસ છે. આલ્વાર નુનેઝ કાબેઝા દે વાકાનો. એનું જહાજ તૂટી ગયું ટેક્સાસ પાસે. એ અને એના સાથીઓ ફસાઈ ગયા. પણ એણે જીતવાને બદલે શું કર્યું? ત્યાંના જે સ્થાનિક લોકો હતા એમની સાથે ભળી ગયો, એમની જેમ રહેવા લાગ્યો.
એમની સાથે?
હા, 8 વર્ષ સુધી એમની વચ્ચે રહ્યો. વ્યાપારી બન્યો અને પછી તો એ એક ઉપચારક, હીલર તરીકે ફેમસ થઈ ગયો. એની વાર્તા બતાવે છે કે હિંસા સિવાય પણ રસ્તા હતા. સહ અસ્તિત્વ, કલ્ચરલ એક્સચેન્જ શક્ય હતું. અને એ પણ બતાવે છે કે અમેરિકાની ધરતી ખુદ કોન્ક્વિસ્ટેડોરને પણ બદલી શકતી હતી.
આ ખરેખર સાવ જુદી વાત છે. હવે અંત તરફ આવીએ. આજે જીતની ખોટી છબી બની એ આટલો વખત ટકી કેવી રીતે, એના વિશે પુસ્તક શું કહે છે?
પુસ્તક પાછું પેલી પ્રોબન્ઝાસ દે મેરિટો પર જાય છે, જે રિપોર્ટ કોન્ક્વિસ્ટિડોર રાજાને લખતા હતા. એ જ આ ખોટી છબીનો મુખ્ય સોર્સ બન્યા. આપણે આગળ વાત કરીએ એમ, એ કોઈ ઓબ્જેક્ટિવ હિસ્ટ્રી નહોતી. એ તો ઇનામ મેળવવા માટેની અરજીઓ હતી.
તો એમાં એમણે શું ગોટાળા કર્યા?
એમણે જાણી જોઈને પોતાના જે સ્વદેશી સાથીઓ હતા, જેમણે ખરી મદદ કરી હતી, એમની ભૂમિકા સાવ ઓછી દેખાડી. કેમ? કારણ કે જો બતાવે કે જીતમાં એમનો મોટો ફાળો હતો, તો પછી લૂંટમાંથી ભાગ આપવો પડે ને.
ઓ, આર્થિક કારણ હતું એમ?
બિલકુલ. પછી પોતાની ભૂલો, પોતાની ક્રૂરતા એ બધું છુપાવી દીધું, અને સામે પક્ષે દુશ્મનો કેટલા તાકાતવાળા હતા, કેટલા અસંખ્યા હતા એ બધું વધારી ચડાવીને લખ્યું, જેથી પોતાની જીત વધારે પરાક્રમી લાગે. કોટેસના જે પત્રો છે એ આનું ક્લાસિક ઉદાહરણ છે.
અને પછી આ જ વાર્તા સ્વીકારાઈ ગઈ.
હા, કારણ કે એ સમયના સ્પેનિશ રાજાઓને અને એમના સામ્રાજ્યના ગૌરવને એ અનુકૂળ આવતી હતી. અને પછીથી જ્યારે બીજા યુરોપિયન દેશોએ પણ વસાહતો બનાવી, ત્યારે આ વાર્તા એમના માટે પણ કામ લાગી. પશ્ચિમી સંસ્કૃતિ ચડિયાતી છે, એમનો વિજય તો નક્કી જ હતો, એવું સાબિત કરવા માટે આ એક મોડેલ બની ગયું. એટલે આ સરળ યુરોપ કેન્દ્રિત વાર્તા પેઢીઓ સુધી ચાલતી રહી.
આખી વાત પરથી લાગે છે કે ઇતિહાસના સ્ત્રોતને સમજવું, એ કોણે લખ્યો છે, શા માટે લખ્યો છે એ જાણવું કેટલું અગત્યનું છે. તો આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય પાઠ કે સંદેશા લઈ શકીએ?
મને લાગે છે કે કેટલાક બહુ મહત્વના મુદ્દાઓ છે. પહેલું, ઇતિહાસમાં મહાન વ્યક્તિના વિચાર પર સવાલ ઉઠાવવો. સફળતા ખાલી કોઈ એક નેતાને કારણે નથી મળતી, એની પાછળ સંજોગો, સમાજ, રાજકારણ, નસીબ, બીજા ઘણા લોકોનો હાથ હોય છે. આપણે ત્યાં પણ ભારતમાં ઘણીવાર કોઈ એક વ્યક્તિ પર બધું ફોકસ કરી દઈએ છીએ, પણ મોટી પિક્ચર જોવી જરૂરી છે.
સાચી વાત. બીજું?
બીજું, સ્વદેશી લોકોની એજન્સી, એમની કર્તા તરીકેની ભૂમિકા સ્વીકારવી. એ લોકો ખાલી ભોગ બનનારા નહોતા, એ લોકો પોતાના નિર્ણયો લઈ રહ્યા હતા, લડી રહ્યા હતા, જોડાણ કરી રહ્યા હતા. મેક્સિકોની જીત એ સ્વદેશી બળવો હતો. આ આપણને આપણા ઇતિહાસમાં પણ જુદા જુદા સમુદાયોના જટિલ સંબંધો વિશે વિચારવા પ્રેરે છે.
ત્રીજો કયો મુદ્દો લાગ્યો તમને?
ટેકનોલોજીની શ્રેષ્ઠતાવાળી વાત. આપણને એમ લાગે કે સ્પેનિશ લોકો પાસે સ્ટીલ, ઘોડા, બંદૂક હતા એટલે જીતી ગયા, પણ પુસ્તક કહે છે કે એનો માનસિક પ્રભાવ હતો, પણ નિર્ણાયક તો રોગ અને રાજકીય ભાગલા હતા. એટલે ટેકનોલોજી જ સર્વસ્વ નથી, આજે પણ આ વાત લાગુ પડે છે ને.
ચોક્કસ. અને રોગચાળાની વાત તો ખરેખર.
હા, એ ચોથો મુદ્દો, રોગની ભૂમિકા. બાયોલોજી પણ ઇતિહાસ ઘડે છે. કોવિડ પછી આપણે આ વાત કદાચ વધુ સારી રીતે સમજી શકીએ છીએ. અને છેલ્લે પાંચમું, કોન્ક્વિસ્ટડોરનો સાચો રોલ અને ગોલ સમજવો. એ સૈનિક ઓછા અને સશસ્ત્ર ઉદ્યોગ સાહસિક વધુ હતા. પૈસા અને સ્ટેટસ માટે કંઈ પણ કરવા તૈયાર, આ આપણને માણસની મહત્વાકાંક્ષા અને રિસ્ક લેવાની વૃત્તિ વિશે કંઈક કહે છે, જે આજે પણ આપણે જોઈએ છીએ.
આ પુસ્તકના કેટલાક વિચારો ખરેખર યાદ રહી જાય એવા છે. સીધા કોટ ન કહીએ પણ એના હાર્દ જેવા વાક્યો. જેમ કે એક વિચાર છે, સામ્રાજ્યનું પતન સ્પેનિશ વિજય નહોતું, પરંતુ અમેરિકન ઇતિહાસનો સૌથી મોટો સ્વદેશી બળવો હતો. આ એક વાક્ય જ આખી ઘટનાને જોવાની રીત બદલી નાખે છે, સ્વદેશી લોકોને સેન્ટરમાં લાવે છે.
બિલકુલ. અને બીજો એક મજબૂત વિચાર, કોન્ક્વિસ્ટડોર શાહી સૈન્યના સૈનિકો ન હતા, તેઓ સશસ્ત્ર સાહસિક મૂડીવાદીઓ અને નિર્દયી ઉદ્યોગ સાહસિકો હતા. આ એમની સાચી ઓળખ અને એમની પાછળની પ્રેરણા એને ખુલ્લી પાડે છે. ધર્મ અને રાજાની વાત ઉપર છલ્લી હતી, મૂળ વાત આર્થિક હતી.
અને આ પણ કેટલું મહત્વનું છે, વિજયના સૌથી અસરકારક શસ્ત્રો સ્ટીલ અને ગનપાવડર નહોતા, પરંતુ રોગકારક જીવાણુઓ હતા. આ જે બાયોલોજિકલ ફેક્ટર છે જેનો પ્રભાવ આટલો મોટો હતો એને હાઇલાઇટ કરે છે.
અને છેલ્લે આ એક ચેતવણી જેવો વિચાર, વિજયની આપણી પરંપરાગત સમજણ વિજેતાઓએ પોતે કહેલી વાર્તા છે. તેમના પત્રો કાનૂની અરજીઓ હતા. આ આપણને શીખવે છે કે કોઈ પણ માહિતી, કોઈ પણ નેરેટિવ આવે તો એને સોર્સને ચકાસો. કોણ કહી રહ્યું છે, શા માટે કહી રહ્યું છે એ સમજો, કારણ કે ઇતિહાસ હંમેશા કોઈના દૃષ્ટિકોણથી લખાય છે.
તો આ બધી ચર્ચા પછી આપણે રોજિંદા જીવનમાં આમાંથી શું લઈ શકીએ? શું આ વિચારોની કોઈ પ્રેક્ટિકલ વેલ્યુ છે?
મને લાગે છે કે ચોક્કસ છે. સૌથી પહેલું તો ક્રિટિકલ થિંકિંગ, વિવેચનાત્મક રીતે વિચારવાની ક્ષમતા. આપણે જે પણ વાંચીએ, સાંભળીએ, સમાચાર હોય, સોશિયલ મીડિયા હોય, ઇતિહાસ હોય, એના પર સવાલ પૂછતા શીખવું. આ કોણ કહે છે, કેમ કહે છે, શું આમાં બીજો કોઈ એંગલ હોઈ શકે?
હા, આજના સમયમાં આ બહુ જ જરૂરી છે.
બીજો, જટિલતાનો સ્વીકાર કરવો. દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટ નથી. મોટાભાગની બાબતો, રાજકારણ હોય કે બિઝનેસ કે સમાજ, એના ઘણા બધા પાસા હોય છે. સહેલા જવાબો કે હીરો વિલનની સ્ટોરીથી સાવધાન રહેવું.
ત્રીજું શું?
કથાની શક્તિને સમજવી, પાવર ઓફ નેરેટિવ. કોન્ક્વિસ્ટેડોરોએ પોતાની વાર્તા એવી રીતે કહી કે ઇતિહાસ બદલાઈ ગયો. આજે પણ માર્કેટિંગમાં, રાજકારણમાં, લીડરશિપમાં બધે જ સ્ટોરી ટેલિંગનો ઉપયોગ થાય છે. એ આપણી સમજને કેવી રીતે ઘડે છે એ સમજવું અગત્યનું છે.
અને પેલી માલિન્ઝિન કે મોક્ટેઝુમાની વાત પરથી કંઈક.
ચોથું, આંતર સાંસ્કૃતિક સમજનું મહત્વ. બીજા લોકોના દ્રષ્ટિકોણને, એમના મૂલ્યોને, એમની પ્રેરણાને સમજવાનો પ્રયત્ન કરવો. માલિન્ઝિન સફળ થઈ કારણ કે એ બંને દુનિયાને સમજતી હતી. મોક્ટેઝુમા કે અતાહુઆલ્પા કદાચ સ્પેનિયાર્ડ્સને સમજવામાં થાપ ખાઈ ગયા. આજના ગ્લોબલ વર્લ્ડમાં આ બહુ અગત્યનું છે. અને પાંચમું, અણધાર્યા પરિણામો માટે તૈયાર રહેવું. જેમ રોગચાળો એક અણધાર્યો પણ ગેમ ચેન્જર સાબિત થયો, એમ મોટા ફેરફારો કે નવી ટેકનોલોજીની અસર હંમેશા આપણે ધારી એવી નથી હોતી.
મારા માટે તો આ ચર્ચામાંથી મુખ્ય શીખ એ રહી કે ઇતિહાસ કેવી રીતે લખાય છે અને કોણ લખે છે એ સમજવું કેટલું જરૂરી છે. પેલી પ્રોબેન્ઝાઝની વાત ખરેખર આંખ ખોલી નાખે એવી છે. આપણે જે વાંચીએ એને માની લેવાને બદલે સવાલ પૂછવા જોઈએ.
અને મારા માટે સૌથી વધુ અસરકારક વાત એ છે કે સ્વદેશી લોકોને ઇતિહાસમાં એમની ખરી જગ્યા મળતી જોવી. એ લોકો ખાલી વિક્ટિમ નહોતા, એક્ટિવ એજન્ટ હતા. પોતાના નિર્ણયો લેતા હતા, લડતા હતા. અને બીજું, ઇતિહાસમાં આકસ્મિકતાનું તત્વ, કન્ટિન્જન્સી. જો થોડા સંજોગો જુદા હોત, રોગ ન આવ્યો હોત, ગૃહયુદ્ધ ન હોત, તો કદાચ બધું સાવ જુદું જ હોત. ઇતિહાસ કોઈ નક્કી કરેલી સ્ક્રિપ્ટ નથી.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.